તારીખ 7/11/1992 શ્રી દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશ બોલ નંબર 601-605 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 235
સહજ સ્વરૂપ મેં સાધક બાધક કોઈ નહીં હૈ યહ ચશ્મા લગાને સે અર્થાત ધ્રુવ કી મુખ્યતા મેં સબ યથાર્થ દિખતા હૈ સાધક બાધક ભાવ પર્યાય મેં હૈ મેં તો ધ્રુવ હું બસ એ રીતે હું ધ્રુવ છું એક એવું ઊંચું સ્થાન છે કે પછી નીચેનું બધું બરાબર દેખાય છે એમ કેવું છે ધ્રુવ પર એવું ઊંચું સ્થાન છે કે ત્યાં બેસી જાય તો પછી બધું બરાબર દેખાય છે નીચેનું કારણ કે બધું અહીંયાથી નીચેનું પદ છે કોઈ પણ પર્યાય હોય તો પછી ક્યાંય અવિવેક નથી થતો સાધકપણાનો અને બાધકપણાના વિષયમાં સ્વરૂપ જ્ઞાનના અભાવમાં જીવની ભૂલ થાય છે બાધકને સાધક માને છે અને સાધકને ઓળખતો નથી કારણ કે સ્વરૂપ જ્ઞાનનો અભાવ છે હવે જેને સ્વરૂપ જ્ઞાન થયું એને એ ભૂલ થતી નથી એમ કહેવું છે પછી એના વિશે ક્યાં શંકા કરવાની રહી જેને સ્વરૂપ જ્ઞાન થયું એને એ ભૂલ થતી નથી કેમ કે એને સાચું સાધકપણું પ્રગટ્યું સ્વરૂપ જ્ઞાનમાં અને બાધકપણાનો અભાવ એને કર્યો તો એને તો એ સાધક બાધકપણું પોતાના અનુભવ ગોચરપણે સિદ્ધ કરી લીધું છે હવે એની વિચારમાં ભૂલ થઈ ક્યાં વાત રહી જેના અનુભવમાં ભૂલ નથી એની વિચારમાં ભૂલ થઈ એ વાત ક્યાંથી આવી હજી વિચારમાં ભૂલ ન હોય તો અનુભવમાં ભૂલ હોય ખરી પણ જેના અનુભવમાં ભૂલ નથી એને વિચારની ભૂલનો પ્રશ્ન કરવો અસ્થાને છે આવી બધી ગડબડ છે ગુરુદેવે એક વાર દ્રષ્ટાંતિ વાંચ્યું શ્વેતાંબર મતમાં ઘણી વાતો લખીને દેવગુરુ શાસ્ત્રના જે ફેરફેર પર આપણી પ્રાય એ તો બિચારા મિથ્યા દ્રષ્ટિ થયા પછી તો શાસ્ત્રો રીચાશે હવે એને તો કઈ ખબર નથી અધ્યાત્મ નો વિષય જ નથી આવી ગયો એને એને આવ્યો નથી ધ્યાનમાં પછી શું છે કે દિગંબરને ખોટા ઠરાવવા દિગંબર આચાર્યને ખોટા ઠરાવવા એવી બધી વાતોની યુક્તિ ગોઠવે એમાંની એક યુક્તિ આપતા હતા એ કે એક દેખતા માણસે એમ કહ્યું કે આકાશમાં અત્યારે આ પક્ષી ઉડે છે એ ગણીને હું એમ કહું છું કે 70 ઉડે છે કેટલા 70 પક્ષીઓ લાઈન બંધાયેલા જાય છે તો કે ખોટી વાત છે તમે આંધળા છો અમને બરાબર દેખાય અહીંયા 13 છે કે આંધળો શું કે છે દેખતાની વાત ખોટી કે છે કે તારી વાત ખોટી છે મને તો 13 દેખાય છે હવે એને એક નથી દેખાતા આમ તો પણ બીજાને ભ્રમણામાં નાખે કે આ 13 ની સંખ્યા કીધી માટે થોડુંક તો દેખતો હશે ને આ યુક્તિ કરી એને બીજાને શંકામાં નાખવા માટે યુક્તિ કરી શું એટલે એવી બધી એની મતેની વાત છે કે સાચાને ખોટા ઠરાવે છે કે પોતે સાચા ઠરાવવા માટે સાચાને ખોટા ઠરાવે છે શું જયારે ચર્ચા ચાલી છે 2020 ની સાલ પહેલાની વાત છે ગુરુદેવ ની હયાતી 36 ની સાલ હતી 37 ના કારતક માં દેહ છોડ્યો અને આ ચર્ચા થઈ છે 20 ની સાલ પહેલા 20માં એમનો ધ્યાન છે 18 વર્ષ પહેલા પણ આ વાત પકડી છે એમણે જે પ્રમાણની દલીલો આવવા માંડી ખાસ કરીને ગુલાબચંદભાઈ ની જરાક આવતા હતા, કોક ઉપર બ્રહ્મચારી ગુલાબચંદભાઈ આવતા હતા, એને પરિચય થઈ ગયેલો. શું થયું છે, 2002 આવ્યા ત્યારે સમિતિમાં ઉતર્યા હતા, પછી 2009 ની વચ્ચે એક વખત આવી ગયા છે. 7 વર્ષના ગાળામાં 3-4 વર્ષ અધવચ આવી ગયેલા છે. એ વખતે ત્યાં ઉતર્યા છે પ્રવચન મંડપમાં. પેલા મારવાડી લોકો પ્રવચન મંડપમાં ઉતરતા હતા ને, ઉતરતા હતા એટલે ત્યાં એ ઉતરેલા. ત્યાં એમની તબિયતમાં પણ આવ્યા પછી બગડેલી. પછી આમ થોડા સેવા ભાવી હતા ગુલાબચંદભાઈ, એટલે એ તો ત્યાં જ રહેતા હતા ને, એટલે એને કઈ તબિયત બગડી, એટલે કઈ દવા દારૂ બીજું ત્રીજું સેવા સુશ્રુષા એમાં કઈ તત્પરતામાં મારે જોઈન થયેલા, એમને થોડોક પરિચય હતો. અમારી ચર્ચામાં કોક વાર આવી ચડતા હતા, કોક વાર આવી ચડતા હતા. દલીલ હતી પ્રમાણની બધી, એમને ખ્યાલ છે. કાંઈ નિશ્ચયાભાસથી લોકો ડરે છે, એટલે પ્રમાણને પકડી રાખીએ તો નિશ્ચયાભાસી ન થવાય, પ્રમાણને પકડી રાખીએ તો વ્યવહારાભાસી ન થવાય અને નિશ્ચયાભાસી ન થવાય. પણ પ્રમાણને પકડતા પ્રમાણાભાસી થવાય તો એથી ખરાબ છે એ ખબર નથી પાછી. વ્યવહારાભાસી નિશ્ચયાભાસી કરતા વ્યવહારાભાસી ઠીક એમ કે, અથવા વ્યવહારાભાસી કરતા નિશ્ચયાભાસી તો અપેક્ષિત બહાર નીકળે એના ઉપર આધાર છે, પણ પ્રમાણાભાસી તો નીકળી શકે નહીં. અને સાચો માર્ગ એને નથી દેખાતો. પછી જે અવલંબન જેનું લેવું છે એ પ્રમાણનો પક્ષ રહેવાથી મૂળ નિશ્ચય સ્વરૂપનું અવલંબન ન લઈ શકે, એટલે સન્માર્ગ હાથમાં આવતો નથી. ક્ષણિક ભાવ વ્યક્ત હૈ, નિશ્ચયાભાસમાં શું છે કે નિશ્ચય સ્વરૂપ જ્ઞાનમાં નથી આવ્યું, પણ સાંભળીને વાંચીને થોડો વિચાર કરીને કલ્પના કરી છે, જે અનુભવાંશે લક્ષ થવું જોઈએ, નિશ્ચય સ્વરૂપનો નિશ્ચય થવો જોઈએ, એ પહેલા નિશ્ચય કરી દીધો વિચારથી કલ્પનાથી શ્રવણથી વાંચનથી કોઈ પણ માધ્યમથી. અને પછી એમાં એ પણ ખ્યાલ આવ્યો કે આ એક અવલંબનનો વિષય હોવાથી જોર અહીંયા દેવું, શું પક્ષ આનો કરવો, જોર અહીંયા દેવું, એટલે એવી સમજણપૂર્વક જોર દે છે, ત્યાં સુધી નિશ્ચયાભાસ છે. આભાસ કેમ કીધું કે વસ્તુ જ્ઞાનમાં નથી અને છતાં જાણે જ્ઞાનમાં હોય એ રીતે ત્યાં પક્ષ કરવામાં આવે છે, વજન દેવામાં આવે છે, તો આભાસ થાય છે. અને એમાંથી શુષ્કતા જ્ઞાનની ઉત્પન્ન થાય છે અને બીજા પણ અવગુણો એમાંથી ઉત્પન્ન થાય છે, અહંપણો વગેરે થાય છે. પ્રમાણ જ્ઞાનમાં શું છે કે નિશ્ચય સ્વરૂપનું તો મને શ્રદ્ધા છે. શું વિચારે છે માણસ, નિશ્ચયની તો મને શ્રદ્ધા છે. શ્રદ્ધા છે એટલે કઈ ખરેખર શ્રદ્ધા નથી, પણ વિચારથી હું માનું છું કે આત્મા આવો જ છે. શું અનંત જ્ઞાન, અનંત ચતુષ્ટય સ્વરૂપ, અનંત સામર્થ્ય સ્વરૂપ, શું એવી રીતે મને સ્વીકાર્ય છે. આત્માનું જે મૂળ સ્વરૂપ જે સમજવામાં આવ્યું શાસ્ત્ર દ્વારા કે જ્ઞાની દ્વારા, એની મને શ્રદ્ધા છે, કેમ કે હું એને ના નથી પાડતો, મને વિરોધ નથી. અને મારું આચરણ હું બરાબર રાખું છું, મુમુક્ષુ છું તો મુમુક્ષુને ભૂમિકા યોગી પૂજા ભક્તિ શાસ્ત્ર સ્વાધ્યાય દયા દાન આદિ બરાબર હું આચરણની અંદર મારું આચરણ બરાબર છે અને શ્રદ્ધાની અંદર મારું શ્રદ્ધા બરાબર છે. એવી રીતે બે પડખા પાડે છે, આચરણને વ્યવહારમાં લઈ જાય છે અને શ્રદ્ધાને નિશ્ચયની જાણપણામાં લઈ જાય છે. નિશ્ચયનું જાણપણું તે મારી શ્રદ્ધા અને આચરણ કરું છું તે મારો વ્યવહાર, મારો નિશ્ચય પણ બરાબર, મારો વ્યવહાર પણ બરાબર, હવે મને વાંધો. વ્યવહારાભાષમાં શું છે કે એને નિશ્ચયની એલર્જી છે, નિશ્ચયની વાત આવે તો એને અણગમો થાય, એને વ્યવહારની વાત આવે તો ગમે. એવું જ લક્ષણ નિશ્ચય પાસેનું છે કે એને વ્યવહારની વાત આવે તો થોડી એલર્જી થાય, અણગમો થાય. શું ત્યારે જ્ઞાનીની વાણીમાં તો બે વાત આવવાની છે, શું નિશ્ચયની પણ વાત આવશે અને વ્યવહારની પણ વાત આવશે. પણ જેને એકનો પક્ષ છે ને એને પ્રતિપક્ષનો અણગમો છે. એટલે નિશ્ચયાભાષીનું પણ એ લક્ષણ એક છે કે જેને વ્યવહારનો અણગમો આવે છે, વ્યવહારના વિષયનો અવગણનો અણગમો આવે છે. વ્યવહારાભાષીનું એ લક્ષણ છે કે નિશ્ચયનો એ મુખ્યતા ખૂબ કરે તો એને અણગમો થાય. એ વ્યવહારાભાષી છે, અહીં વચ્ચેનો રસ્તો કાઢી દે છે. પણ ખરેખર એને પ્રમાણ જ્ઞાન તો હોતું નથી, એટલે એને એ છેતરાઈ જાય છે વધારે. ઓલાબે તો પ્રતિપક્ષથી પણ જાગી જાય, એને બીજો પક્ષ છે, આમ એ કાંઈક છે, હાવ કાઢી નાખવા જેવી વાત નથી. હું તો કે મારે તો બે બરાબર છે, મારે શું વાંધો છે, એને કાઢવા મુશ્કેલ છે. પ્રમાણાભાસ એને કાઢવા મુશ્કેલ છે ત્યાંથી, પ્રમાણાભાસમાંથી. નિશ્ચયાભાસી નીકળી જાય, વ્યવહારાભાસી નીકળી જાય, એમાં નિશ્ચયાભાસી વહેલો નીકળી જાય. કેમ કે એને શુષ્કતાને કષાયની તીવ્રતાના પરિણામ થાય ને એમાં ક્યાંક જાગી જાય, કાલો આ ખોટું છે આપણું, કેમ કે બહુ સ્થૂળ પરિણામો થઈ જાય છે એના. એટલે એને જાગવાનો અવકાશ છે, જાગે તો. અને વ્યવહારાભાસીને કષાયની મનતાના પરિણામ બહુ થાય આચરણના હિસાબે, એ જલ્દી ન જાગે કે આ બરાબર છે, આપણે લાઈન ઉપર છીએ, દેવગુરુ શાસ્ત્ર બધું બરાબર છે આપણું. પૂરો દેવગુરુ શાસ્ત્રને ઉડાડે, કેમ કે પરદ્રય છે ને, નિશ્ચય પાસે તો ઉડાડવાનો છે, અને વ્યવહારા પાસે તો દેવગુરુ શાસ્ત્ર પાછળ એની પૂજા ભક્તિમાં વધારે લાગવાનો છે, એટલે એ જલ્દી ના નીકળે. અને પ્રમાણા પાસે તો નીકળવા જ મુશ્કેલ છે, એ મોટો રોગ છે બે કરતા, એ વધારે તકલીફ વાળી વાત છે. સમ્યકત્વ રૂપે પરિણમે, જેમ કે જ્ઞાનની પ્રવૃત્તિ વિશેષ છે તો સમજણની યથાર્થતા, જ્ઞાનની યથાર્થતા એ આગળ વધીને સમ્યક જ્ઞાન રૂપે થશે. શું પણ યથાર્થતા આવવી જોઈએ, એટલે એ યથાર્થતા શું, થોડા વર્ષો પહેલા તો આપણે અહીંયા વિષય લીધો હતો આપણે, એક એક વાતમાં યથાર્થતા શું ને અયથાર્થતા શું એના ઉપર ચર્ચા કરતા. કોઈ પણ શાસ્ત્રમાં તો સમયસાર કંઈક સુધી વાંચવામાં આવતું, સમયસારે કોઈ પણ ગાથા ચાલતી હોય, આ એનો શબ્દાર્થ, આ એનો ભાવાર્થ, હવે આ બધું બરાબર તો પણ એમાં યથાર્થતા શું ન યથાર્થતા શું એના ઉપર ચર્ચા કરીએ પછી. એવી રીતે વિષય લીધેલો છે, યથાર્થતા આવવી જોઈએ મોક્ષની ભૂમિકામાં, યથાર્થતા આવવી જોઈએ. હવે આ તો પછી તો ઘણો વિષય વિચારાઈ ગયો છે, એટલે એની એક ચાવી પકડવી જોઈએ. કેમ કે યથાર્થતાનો અયથાર્થતાનો વિષય બહોળો ઘણો છે, વિશાળ ઘણો છે, ઊંડો ઘણો છે. તો બધાને કંઈ એટલો ક્ષોભસમ ન હોય દરેક મુમુક્ષુને કે દરેક જગ્યાએ એની ભૂલ જ ન થાય, કોઈ જગ્યાએ એની ભૂલ ન થાય, એના માટે શું કરવું? તો પછી એની એક ચાવી છે કે દરેક જગ્યાએ આત્મકલ્યાણની મુખ્યતાવાળો દ્રષ્ટિકોણ સાધ્ય કરવો. શું એ ઉદ્દેશથી જ દરેક વાત સમજવાનો પ્રયત્ન કરવો કે આમાં મારું આત્મકલ્યાણ કેવું. એટલે શું થશે કે પોતાના પ્રયોજનને બહુ તીક્ષ્ણ અને સૂક્ષ્મ દ્રષ્ટિએ સમજતો થાય છે. તો પ્રયોજનભૂત વિષયમાં શું છે કે બહુ જનરલ લ્યો તો પ્રયોજનભૂત વિષય મર્યાદિત છે, જે ગુણ અવગુણને લાગુ પડે છે એટલો જ વિષય પ્રયોજનભૂત વિષય છે, અને બાકી બધો જાણવાનો વિષય છે. હવે એમાં પર્યાયથી પણ પ્રયોજન છે, અને એમાં તો નાનો મોટી ઘણી વાતો છે, અને સૌથી પ્રયોજનભૂત તો સ્વરૂપ છે કે જેનો આશ્રય કરવાનું પ્રયોજન છે, એ એકદમ પ્રયોજનભૂત વિષય છે. એમાં પણ મને મારા કામની વાત કેટલી સિવાયનું બધું મારે પ્રયોજન વાળવું નથી, કેમ કે એમાંય ઘણી વાતો છે. તો હું કઈ જગ્યાએ અટકું છું ને મને કઈ રીતે કામમાં આવે એવી વાત છે. મારા કામની વાત, મારી યોગ્યતાને કામમાં એવી વાત કેટલી, એટલી નજર રહેવી એ એકદમ પ્રયોજનની દ્રષ્ટિ છે. અને આત્મકલ્યાણની તીવ્ર ભાવના અથવા પરિપૂર્ણતાનું લક્ષ, જેને પરિપૂર્ણ શુદ્ધિનું લક્ષ કહીએ, મોક્ષાર્થી પણ કહીએ, એમાં આ એક યથાર્થતાની ચાવી હાથમાં આવે છે કે દરેક જગ્યાએ પોતાનું પ્રયોજન સમજવાની એની મૂર્તિ કામ કરે છે. મારું પ્રયોજન અહીંયા છે કે નહીં, આ જગ્યાએ આ વાતમાં મારું પ્રયોજન છે કે નહીં, આ ભૂલ મને થાય છે કે નહીં. જેમ કે પરમાણાભાસનો અને નિશ્ચયાભાસનો વિષય 602માં આવ્યો આપણે, તો હું નિશ્ચયાભાસમાં કે પરમાણાભાસમાં છું કે નહીં એ તપાસી લે. જો ન હોય તો એ મારા પ્રયોજનનો વિષય નથી. શું એવી રીતે આમ પ્રયોજનભૂત વિષય છે, છતાં ઇન્ડિવિજ્યુઅલી પ્રયોજન જુદું જુદું છે, વ્યક્તિગત પ્રયોજન જુદું જુદું છે. શું એ રીતે જેને જોવાની દ્રષ્ટિ હોય, એ દ્રષ્ટિ કોનો હોય, પૂર્ણતાના લક્ષ્યવાળાને, કે જે પોતાના એક એક પરિણામમાં હિત અહિતને લક્ષ્મણનો તપાસ રાખે છે, બરાબર ખ્યાલ રાખે છે, ઉપયોગ રાખે છે. શું ઉપયોગથી એક પળ પણ ભરનાર એમ ન લીધું પાત્રતાના લક્ષણમાં, એવી જેની જાગૃતિ છે એને શું થાય છે કે ક્યાંય અયથાર્થતા નથી થતી. ગમે તે શાસ્ત્ર વાંચે, ગમે તે વાત સામે આવે, એને અયથાર્થતા નથી થતી. અને દરેક જગ્યાએ એ પોતે પ્રયોજનભૂત વિષયને જુદો તારવે છે, અપ્રયોજનભૂત વિષયથી ઉપેક્ષા કરી લે છે. અને જ્યાં ઉપદેશ ગ્રહણ કરવા યોગ્ય હોય ત્યાં પોતાની જાતને અંદર ભેળવી લે છે, ત્યારે યથાર્થતા આવે છે, નહીતર થર્ડ પર્સન થઈ જાય છે. જેમ કે આત્માનું સ્વરૂપ આવ્યું તો એ પોતાની જાતને ઇન્વોલ્વ કરવા માટેનો પ્રયત્ન કરે. નિશ્ચયનો જેટલો વિષય આવે એ એના નિશ્ચય સંબંધિત યત્કિંચિત પુરુષાર્થ સાથે આવે, એટલે એને અયથાર્થતા ન થાય, નિશ્ચયાભાસ ન થાય. શું એટલે એ પ્રકારમાં જયારે આવે છે એને સુવિચારણા કહે છે. આત્માર્થી જનની એ સુવિચારણા છે. જો પ્રગટે સુવિચારણા તો પ્રગટે એની જ્ઞાન. મેં તો 3 બિલકુલ લાગ્યા ત્યારે આ સુવિચારણા ઉપર બહુ ચાલ્યો હતો, 2-3-4 કલાક ચાલ્યો બહુ છે. સુવિચારણાના ની ભૂમિકા બરાબર હોય આત્માર્થીને તો જેમ જ્ઞાની ન ભૂલે એમ આત્માર્થી પણ ન ભૂલે, અને આત્માર્થી ન ભૂલે તો એ જ્ઞાની થાય જ એમ. એ રીતે પણ વિચારતા તો પ્રશ્ન કાઢવો ગમે ત્યાં આપણે, આમાં યથાર્થતા શું, અયથાર્થતા શું, આપણે ચર્ચા કરશું, ફરીને ચલાવશું, એમાં શું જેમ અભિપ્રાય ચલાવ્યો એમાં ચલાવશું. એ વિષય વધારે વિચારણીય છે, વિચાર કરવા યોગ્ય છે યથાર્થતાનો વિષય. કેમ કે શબ્દાર્થને ભાવાર્થ આવડે તો પણ અયથાર્થતા થઈ જાય છે. શું એ ન થવું જોઈએ, પછી વાંધો નથી. દ્રષ્ટિકોણ મુખ્ય રાખવો કે મારું અહીંયા હિત કેવી રીતે, મારું અહિત કેવી રીતે, પર્યાય પર્યાય જેટલી જાગૃતિ રહી એટલી. શું અને સમજવામાં પણ એ જ દ્રષ્ટિકોણ મુખ્ય રાખવો તો યથાર્થતા આવી જાય છે. યથાર્થતા આવી જાય પછી ક્યાંય ભૂલતો નથી, નહીતર ભૂલે. મારા હિતહિત આમાં કેવી રીતે સંડોવાય છે, મારું હિતહિત કેવી રીતે સંડોવાય. જેમ કે સંસારી જીવનો લાભ નુકસાન તો પૈસામાં છે, તો કોઈ પણ ઇસ્યુ સામે આવશે તો પહેલું શું થશે, આપણને કઈ નુકસાન નું કારણ નથી ને પેલા વિચારી લ્યો, પછી લાભ છે તો કેટલો છે એ પછી ની વાત છે, પેલા તો એ વિચારી લ્યો કે નુકસાન તો નથી ને, તો કે નહીં નુકસાન નથી, ચાલો તો કે હવે લાભ કેટલો છે એના પ્રમાણમાં આપણે આગળ આવીએ. સામાન્ય લાભ હોય તો છોડો વાત, વિશેષ લાભ હોય તો આપણે અંદર દાખલ થાય. તો એ જે લાભ નુકસાન નો દ્રષ્ટિકોણ છે તે એને નુકસાનથી બચાવે છે અને લાભમાં પણ યથાર્થ જેટલો એના ગણતરી પ્રમાણેમાં જ એનો પ્રયત્ન ચાલે છે. એમ અહીંયા હિત છે એ લાભ નુકસાન છે. આત્માને હિત થાય તે એનો લાભ છે, અહિત થાય તે નુકસાન છે. આમ એ દ્રષ્ટિકોણ મુખ્ય થઈ જવો જોઈએ અને એની મુખ્યતા ધ્યેય બાંધવાથી આવી જાય છે. બહુ સહજ માત્રામાં આવી જાય છે, ઓટોમેટિક આવી જાય છે. આ એક ગુરુદેવે જે સૂત્ર આપ્યું છે ને એનો પાયો બહુ ઊંડો છે. એટલો બધો ઊંડો પાયો છે કે મુમુક્ષુ છે એ જેમ કોઈ માણસને અંગરક્ષક હારે આપી દીધો હોય પછી એને કાંઈ ચિંતા નહીં પોતાની, કે મારી સાથે ભરેલી પિસ્તોલે માણસ ચાલે છે, મારે કાંઈ હવે મારો વિચાર કરવાની જરૂર નથી, બે બાજુ બે જણા બરાબર ચાલે, એવું આ સેફગાર્ડ થઈ જાય માણસ, એવું સૂત્ર છે. હા એવું સરસ છે. એ જે ગુરુદેવે કાઢ્યું છે એ અનુભવમાંથી કાઢ્યું છે. દરેક ધર્માત્માને એ રીતે શરૂઆત થઈ હોય છે. કોઈ પણ જીવની ભૂતકાળમાં શરૂઆત એ રીતે જ થઈ છે. શબ્દો જુદા જુદા ભલે કોઈ કહે. શું શ્રીમદજીએ 2324 વર્ષમાં બે જગ્યાએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે અનંત કાળમાં આત્માને અનંત જન્મ મરણ થયા છે, તે જન્મ મરણ ટાળવાનો ઉપાય શું? આ પ્રશ્નમાં અનંત અર્થ સમાયેલો છે. અનંત અર્થ હવે એક પ્રશ્નમાં અનંત અર્થ શું સમાયો છે? પણ તો કે છે સમાયેલો. એ બહુ મોટી વાત છે અને પાયાની વાત છે, ઘણી મોટી વાત છે. ઘણા પડખા એ પાયામાં રહીએ ને તો ઘણા પડખા ચોખ્ખા થઈ જાય છે. બધી લાઈન આત્માર્થતાની ઓટોમેટિક ચાલે. એક પાયામાં એ વાત આવી ગઈ એટલે આત્માર્થતાની શરૂઆત થઈને વિકાસ પામે આત્માર્થીપણો, એ બધું યથાર્થપણે આગળ ચાલે. એની લાઈન ક્યાંય ભૂલે નહીં, ક્યાંય પડે આખડે નહીં, સતત સીધો હેલો જાય. સ્વરૂપ નિશ્ચય સુધી વ્યો જાય. પછી તો વસ્તુ જોઈ લીધી, પછી તો ખાઈ વાંધો નથી. નથી વસ્તુ જોઈ ત્યાં સુધી હજી ભ્રમ થવાનો અવકાશ છે, પછી ભ્રમ નહીં થાય. નિર્ભ્રાંત વસ્તુને દેખી પ્રતિભાસ સિદ્ધો આવ્યો, પ્રત્યક્ષ પ્રતિભાસ આવ્યો, પછી ક્યાંય એને ભૂલાવવામાં પડવાનો કારણ નથી.
એટલે
મોક્ષશાસ્ત્ર ગુજરાતી અધ્યાય એક સૂત્ર 33મો છે. 33મો સૂત્ર છે, એમાં જ્ઞાન નહીં અને શબ્દ નહીં. જો જ્ઞાન નહીં વાસ્તવિક પ્રમાણ જ્ઞાન છે અને એક દેશ ગ્રાહ્ય તે હોય ત્યારે તેને નહીં કહે છે, તેથી જ્ઞાનનું નામ નહીં છે અને તેને જ્ઞાન નહીં કહેવામાં આવે છે. જ્ઞાન દ્વારા જાણેલા પદાર્થનું પ્રતિપાદન શબ્દ દ્વારા થાય છે, તેથી તે શબ્દને શબ્દ નહીં કહે છે. જ્ઞાનનો વિષય પદાર્થ છે, તેથી નહીંથી પ્રતિપાદન કરવાના પદાર્થને પણ નહીં કહેવામાં આવે છે અને તે અર્થ નહીં છે. આત્માના સંબંધમાં સાત નયો નીચેના 14મા શ્રીમદ રાજચંદ્ર જે ઉતારેલા છે તે સાધકને ઉપયોગી હોવાથી અહીં અર્થ સાથે આપવામાં આવે છે. એવમ ભૂત દ્રષ્ટિથી રુજુ સૂત્ર સ્થિતિ કર, એનો અર્થ ગુરુદેવે કર્યો છે. પૂર્ણતાને લક્ષ્ય શરૂઆત કર, પહેલી જ વાત એ છે. એવમ ભૂત દ્રષ્ટિથી, એવમ ભૂત પૂર્ણતાનો લક્ષ્ય, રુજુ સૂત્ર સ્થિતિ કર એટલે શરૂઆત કર. ઋજુ સૂત્ર વર્તમાન બતાવે છે, ઋજુ સૂત્ર છે એ વર્તમાન બતાવે છે. આ બૌદ્ધ જ છે એ ઋજુ સૂત્ર નહીંનો નયા પાસ છે. બૌદ્ધ છે એ ઋજુ સૂત્રનો એકાંત છે એને બૌદ્ધ નહીં કહે છે. બૌદ્ધ ધર્મ બૌદ્ધનો પક્ષ કહે છે. એવમ ભૂત દ્રષ્ટિ એટલે પૂર્ણતા. રુજુસૂત્ર દ્રષ્ટિથી એવમ ભૂત સ્થિતિ કર, એટલે સાધક દ્રષ્ટિ દ્વારા સાધ્યમાં સ્થિતિ કર. ચૌદ ઉતાર્યા છે, નૈગમ દ્રષ્ટિથી એવમ ભૂત પ્રાપ્તિ કર, તું પૂર્ણ છો એવી સંકલ્પ દ્રષ્ટિ વડે પૂર્ણતાને પ્રાપ્ત કર. ભાવી નૈગમ લીધો, એવમ ભૂત દ્રષ્ટિથી નૈગમ વિશુદ્ધ કર, પૂર્ણ દ્રષ્ટિથી અવ્યક્ત અંશને વિશુદ્ધ કર. એવમ ભૂત દ્રષ્ટિ એટલે પૂર્ણ દ્રષ્ટિથી અવ્યક્ત અંશને, એટલે યોગ્યતા છે એમાં ફેરફાર કર. સંગ્રહ દ્રષ્ટિથી એવમ ભૂત થા, ત્રિકાળેશ્વર દ્રષ્ટિથી પૂર્ણ શુદ્ધ પર્યાય પ્રગટ કર. એવમ ભૂત દ્રષ્ટિથી સંગ્રહ વિશુદ્ધ કર, નિશ્ચય દ્રષ્ટિથી સત્તાને વિશુદ્ધ કર. વ્યવહાર દ્રષ્ટિથી એવમ ભૂત પ્રત્યે જા, ભેદ દ્રષ્ટિ છોડીને અભેદ પ્રત્યે જા. એવમ ભૂત દ્રષ્ટિ, એવમ ભૂત નો અર્થ જુદી જુદી જગ્યાએ જુદો જુદો કર્યો છે. એવમ ભૂત દ્રષ્ટિથી વ્યવહાર નિવૃત્તિ કર, અભેદ દ્રષ્ટિથી ભેદને નિવૃત્ત કર. શબ્દ દ્રષ્ટિથી એવમ ભૂત પ્રત્યે જા, શબ્દના રહસ્યભૂત પદાર્થની દ્રષ્ટિથી પૂર્ણતા પ્રત્યે જા. એવમ ભૂત દ્રષ્ટિથી શબ્દ નિર્વિકલ્પ કર, નિશ્ચય દ્રષ્ટિથી શબ્દના રહસ્યભૂત પદાર્થમાં નિર્વિકલ્પ થા. સમવિરુદ્ધ દ્રષ્ટિથી એવમ ભૂત અવલોક, સાધક અવસ્થાના આરૂઢ ભાવથી નિશ્ચયને જો. સમ અભિરૂઢ દ્રષ્ટિથી એવમ ભૂત અવલોક, સાધક અવસ્થાના આરૂઢ ભાવથી નિશ્ચયને જો, એમને એમનો જો એમ. એવમ ભૂત દ્રષ્ટિથી સમવિરૂઢ સ્થિતિ, સમ અભિરૂઢ સ્થિતિ કર, નિશ્ચય દ્રષ્ટિથી સમ સ્વભાવ પ્રત્યે આરૂઢ સ્થિતિ કર. એવમ ભૂત દ્રષ્ટિથી એવમ ભૂત થાય, નિશ્ચય દ્રષ્ટિથી નિશ્ચય રૂપ થાય. એવમ ભૂત સ્થિતિથી એવમ ભૂત દ્રષ્ટિ સમાવ, નિશ્ચિત સ્થિતિથી નિશ્ચિત દ્રષ્ટિના વિકલ્પને સમાવી દે. આ ગુરુદેવ અર્થ કર્યા છે. એમનું નય જ્ઞાન કેટલું ચોખ્ખું હતું. સામે કોઈ બે તો ખરો, પણ વિદ્વાન પંડિત હોશિયારી કરતો હોય, એમનું નય જ્ઞાન કેટલું ચોખ્ખું છે. છતાં એમનું નય જ્ઞાન કેટલું ચોખ્ખું છે. હા, વાક્ય સમજવા કઠણ પડે એવું છે, તર્ક કરવા કઠણ પડે એવું છે. બુદ્ધે બધું કર્યું છે, વાક્ય કઠણ પડે એવું છે. વાત સાચી, વિદ્વાનોનો ભૂત અબાર ને વિષય છે. ક્ષણિક ભાવ વ્યક્ત હૈ ઉસકો ગૌણ કરના, ઓર ત્રિકાલી ભાવ અવ્યક્ત હૈ ઉસકો મુખ્ય કરના. આ મુખ્ય ગૌણ છે એ છદ્મસ્ત જીવને ના જ્ઞાનના પરિણમનમાં એક અનિવાર્ય પરિસ્થિતિ છે. છદ્મસ્ત જીવનું મિથ્યા જ્ઞાન હોય તો પણ અમુક મુખ્ય હોય ને બાકી બધું ગૌણ થાય, એની અનિવાર્ય પરિસ્થિતિ છે. હવે જયારે મુખ્ય ગુણની સ્થિતિમાં જ ઉભો છું ત્યારે મુખ્ય કરવા યોગ્ય શું, તો કે તારું જે પરમ સ્વરૂપ છે એ જ મુખ્ય કરવા યોગ્ય છે, અને બાકી બધું ગૌણ કરવા યોગ્ય છે. ક્ષણિક ભાવમાં ગમે તે હોય નહીં, એ બધું ગૌણ કરવા યોગ્ય, બધું આવી ગયું, ફેંસલો કરી નાખો. એ ભલે વ્યક્ત છે, ક્ષણિક ભાવ ભલે વ્યક્ત છે, વેદન ગોચર છે, તો પણ એ ગૌણ કર. ત્રિકાળી ભાવ ભલે અવ્યક્ત છે, અવિદક સ્વભાવ છે, તો પણ એને જ્ઞાનમાં લઈને મુખ્ય થાય છે. જ્ઞાનમાં લીધા વિના યથાર્થપણે મુખ્ય નથી થતું. ખાલી વિકલ્પ કરવાથી, તે વિકલ્પનું સાર કહેવાથી કોઈ મુખ્યતા થઈ જાય છે એવું નથી. વસ્તુ જ્ઞાનમાં મુખ્ય વસ્તુ મુખ્યપણે ભાસે છે, કેમ કે અનંત મહિમાવંત છે ને, એટલે એની મુખ્યતા જ્ઞાનમાં આવી જાય છે. જ્ઞાન થતા મુખ્યતા આવી જાય છે, એ રીતે જેની મુખ્યતા થાય છે એને યથાર્થ મુખ્યતા થાય છે, નહીતર મુખ્યતા પણ યથાર્થ નથી થતી. એટલે આપણે એ વિષય લીધો છે નિર્ધાન દર્શનના ત્રીજા પ્રકરણમાં, સ્વરૂપ નિશ્ચયમાં, અયથાર્થ સ્વરૂપ નિશ્ચયમાં એ વાત લીધી છે કે સ્વરૂપ નિશ્ચય આગમ અનુકૂળ હોય. શું? આગમમાં જેવું આત્મ સ્વરૂપ કહ્યું હોય એવું જ કહે, એવું જ વિચારે અને એની મુખ્યતા પણ કરે, છતાં અયથાર્થ હોય. એ ચર્ચા કરી છે ત્રીજા પ્રકરણના પ્રારંભમાં. શું? 39 માં ક્ષણિક ભાવને યથાર્થ રીતે ગૌણ કરવો, ભૂમિકાને યોગ્ય ક્ષણિક ભાવ છે, અને જે ઉપયોગમાં લક્ષણ છે એ લક્ષણ ખુદ ગૌણ થઈ જાય છે. લક્ષ્ય એવું છે, જે લક્ષણથી લક્ષ્ય સધાય છે તે લક્ષ્ય એટલું માન છે કે લક્ષણ ખુદ ગૌણ થઈ જાય છે, તો પછી મુમુક્ષુની ભૂમિકાના બીજા પરિણામનો તો ગૌણતાનો વિચાર જ કરવાનો રહેતો નથી, આપોઆપ જ બધા ગૌણ થઈ જાય છે. પદાર્થ નિશ્ચય મેં સુખ પ્રગટ હોતા હૈ, યથાર્થ નિશ્ચયમાં સુખ પ્રગટ થાય છે એમ કે છે. એટલે અનુભવમાં તો યથાર્થ નિશ્ચય છે જ, કેમ કે એમાં તો અનુભવથી પ્રતીત આવે છે, એટલે ત્યાં તો પ્રગટ સુખની ઉત્પત્તિ છે. પણ શ્રીમદજીએ તો બીજ જ્ઞાનને પણ સુધારસનો ઉપમા આપી છે, 467માં એ વાત કરી છે. સુધારસ મુખને વિશે વર્ષે છે એમ કરીને વાત લીધી છે, વાત તો બીજ જ્ઞાનની છે. પણ ત્યારથી જે સુખની ખાણ દેખાઈ જાય છે સ્વરૂપ નિશ્ચયના કાળમાં, સુખની અનંત સુખની ખાણનો પત્તો લાગી જાય છે, એને લઈને જે સુખ છે એને પણ સુખ જ કહે છે એમ છે. જેમ કે માણસને સમાચાર આવે કે તમારી ખોવાયેલી ચીજ અહીંયા અમારી પાસે છે, 25 વર્ષનો તમારો દીકરો જડતો નથી અમારા ઘરે અત્યારે આવી ગયો છે, તમને ટેલિફોનથી કહીએ છીએ કે અહીંયા છે, પત્તો લાગી ગયો છે, અમારા ઘરે જ છે અત્યારે. સુખ થાય કે ન થાય, જોયા વગેરે સુખ થાય કે ન થાય સમાચાર માત્ર થી? બધા શાંત થઈ જાય, ગોતવાના બધા વિકલ્પ શાંત થઈ જાય એમ. પ્રથમમાં પ્રથમ સ્વરૂપ જિજ્ઞાસાની સમાપ્તિ સ્વરૂપ નિશ્ચયમાં થાય છે, ત્યાં સુધી જિજ્ઞાસુ પણ મટતું નથી. જ્યાં સુધી પોતાનું સ્વરૂપનો પત્તો ન લાગે ત્યાં સુધી જિજ્ઞાસા સમાપ્ત ન થવી જોઈએ, ને ન થાય યથાર્થતામાં, તો યથાર્થતામાં ન થાય. શું? એ યથાર્થતાના પ્રકરણમાં એ લેતા હતા કે આવું સમજ્યા પછી ખબર પડી ગઈ શું, અને મને સમજાઈ ગયું આ જ્ઞાન અયથાર્થ થયું છે, આગમ અનુસાર થયું હોય તો એટલે. શું? જ્યાં જિજ્ઞાસા સ્વરૂપના અવભાષણ વગર, પ્રતિભાષણ વગર સ્વરૂપ જિજ્ઞાસા સમાપ્ત થઈ, તો જેટલું આગમના આશ્રયે આત્મ સ્વરૂપ જાણ્યું તે બધું અયથાર્થ જાણ્યું. ઠીક, બધું અયથાર્થ જાણ્યું. જિજ્ઞાસા સમાપ્ત થવી જોઈએ, સીધો પ્રતિભાસ આવે જ્ઞાનને, સીધો જ્ઞાનના આધારે પ્રતિભાસ આવે, રાગને આડશ ખસીને. હા, અને ત્યારે એનો ચૈતન્ય વીરની સ્ફૂર્ણાનો ઉછાળો આવે અને મહિમાનો ઉછાળો આવે. બસ આ એનું પ્રગટ લક્ષણ છે, મુખ્ય સમજાયું. તો એ યથાર્થ નિશ્ચય છે. 604 605। जैसे एक द्रव अनंत द्रव का कुछ नहीं करता है, वैसे एक सत अन्य सत का कुछ नहीं करता, अंदरों अंदर त्रिकाली सत ने वर्तमान सत छे ने, त्रिकाली सत क्षणिक सत को नहीं करता और क्षणिक सत त्रिकाली सत का कुछ नहीं करता, ने करे तो बे नो नाश थी जाए। आ बधी वात चालीस सत्कारक थी गया ने जुदा। त्रिकाली करतो ज नथी ने पण क्षणिक सत नो कई करतो नथी, एमने करी सकतो नथी। आ परिस्थिति छे, वस्तु ना स्वरूप अनुसार तो करी सकतो ज नथी ने। लीधु छे ओला 17મા પત્રમાં કે 22મા પત્રમાં એમને કે મેં કુછ કર સકતા હી નહીં ને, 17મા કે 22મા પત્રમાં। છેલ્લો પેરેગ્રાફ 36 પાનો ને છેલ્લો પેરેગ્રાફ 17મા પત્રનો। પુરુષાર્થ આદિ કે ઇન પર્યાયો મેં છેલ્લો વાક્ય પુરુષાર્થ આદિ કે ઇન પર્યાયો મેં કોઈ ઉલટ ફેર એટલે અધિક વ કમ પુરુષાર્થ આદિ કા કરના નહીં પડતા। પુરુષાર્થ ની પર્યાયમાં હું વધારે પુરુષાર્થ કરું, પુરુષાર્થ ની વધઘટ પણ કરવી પડતી નથી, કારણ પર્યાય મેં તો મેરા દ્રષ્ટિ કે વિષય કા અસ્તિત્વ હી નહીં, એટલે મારું અસ્તિત્વ જ નથી પર્યાયમાં। રાગમાં તો અસ્તિત્વ નથી પણ પર્યાયમાં મારું અસ્તિત્વ નથી કે મેં ઉસમે કુછ કર શકું, પર્યાયમાં હું કઈ કરી શકું ક્યારે કે મારું અસ્તિત્વ હોય તો હું કરી શકું, પણ હું જાતો નથી ને કેવી રીતે કરું એમ કે છે। હું ત્રિકાળી પર્યાયમાં જાતો નથી પછી હું પર્યાયમાં કરું કેવી રીતે, કઈ એમાં ગયા વગર કેવી રીતે કરું એમ કે છે। શું મેરા અસ્તિત્વ તો ત્રિકાળી પણ એમ હે, એ વાત લીધી છે, એ તો પત્રોમાં લીધી છે, એ ચર્ચામાં આવી છે। ખરેખર તો ત્રિકાળી સત ક્ષણિક સત નું કઈ ન કરી શકે, ક્ષણિક સત ત્રિકાળી સત માં તો કઈ કરવાની એમ થાય જગ્યા નથી, તો પરિપૂર્ણ છે, ધ્રુવ છે ને કુટસ્થ છે ને અપરિણામ છે, એમાં શું થાય। કાર્ય તો પર્યાયમાં છે પણ કોણ કરે તો કે એ પર્યાય નું કાર્ય પર્યાય કરે। શું પર્યાય નું કાર્ય પર્યાય કરે ને હું ત્રિકાળી ન કરું એમાં પર્યાય બુદ્ધિ છૂટવાનો ગંભીર રહસ્ય છે, પર્યાય બુદ્ધિ છોડાવી છે એમ કરીને, એમાં વાંધો શું લેવાની જરૂર છે, પણ પર્યાય બુદ્ધિ છોડાવી છે કે નહીં, પર્યાયને વળગવું છે કે પર્યાય બુદ્ધિ છોડવી છે, શું કરવું છે, અનાદિથી વળગેલો જ છે, પણ પર્યાયને આવી કરું ને આવી કરું, પર્યાયને આવી કરું ને પુરુષાર્થ કરું ને વિવેક કરું, જ્ઞાન કરું, દ્રષ્ટિ કરું, નામ કરું, નામ કરું, ઉપદેશ માત્ર પર્યાય આશ્રિત, પર્યાય પરિણામ ન આવે, એ ઉપદેશ સાંભળીને પર્યાય બુદ્ધિ દ્રઢ કરી જાય છે, પત્તો કેવી રીતે ખાય સમ્યક દર્શન નો। જ્ઞાન કરવાના બાને, અરે દ્રવ ની દ્રષ્ટિ કરવાના બાને, પુરુષાર્થ કરવાના બાને, વિવેક કરવાના બાને પર્યાય નું કર્તૃત્વ ને મજબૂત કરી લે છે જીવ, એટલે એને પોતાનું હિત કરવાની ભાવનામાં પર્યાય નું કર્તૃત્વ નહીં રહેવું જોઈએ, આવી વાત છે, એવી દ્રવ દ્રષ્ટિ એવી વાત છે, એ રાખીને બધી વાત છે, જેટલો ઉપદેશ છે એ દ્રવ દ્રષ્ટિને તોડીને નથી, દ્રવ દ્રષ્ટિને જાળવીને છે, એ છૂટવું નહીં જોઈએ, એ વિષય એમણે બહુ ચોખ્ખો કર્યો દ્રવ દ્રષ્ટિ પ્રકાશનમાં, પત્રો અને ચર્ચામાં પર્યાયના અકર્તૃત્વના વિષયને બહુ ખોલ્યો, અનેક શૈલી કરી છે એમણે, ઘણી શૈલી નીકળી ગઈ છે,
ભગવાન.